நமோ அறிவன் காணம், நமோ சித்தானம், நமோ அழகி நாணம், நமோ வஷாயானம், நமோ ஏதவசாஹூனம். உபசமஜாவினா காம்யோந்தூ ஸ்தானம், சமஜாவியுக்தே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். देह छता जेनी दशा वर्ते देहाती, ते ज्ञानी चरणमा हो वंदन करू. आत्मसिद्धि शास्त्र विराजमान है. परम कृपालु देव द्वारा रचित अनुपम कृति आत्मसिद्धि शास्त्र ऊपर વિગત ઘણા બધા મહિનાઓથી આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે. એમાં આપણે લાસ્ટ સ્વાધ્યાયમાં 127 ગાથા પૂર્ણ કરી હતી. આજે આપણે 127 ગાથામાં આપણે જે બહુ જ સરસ પ્રકરણ આવ્યું હતું, આ દેહાદી આજથી વર્ષે પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું એહ પ્રભુનો દિન, શું પ્રભુ ચરણ કમે ધરું આત્માથી સૌ દિન, એ તો પ્રભુએ આપ્યો વર્ષું ચરણાધીન. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ કામર પર પ્રભુ કર્યો અહો અહો. શિષ્યની ગુરુ પ્રત્યે જે ભક્તિ છે, જે બહુમાન છે, એનું વર્ણન વિગત ગાથાઓમાં કર્યું. હવે આપણે આજે 128 ગાથા, 129, 30 અને 31 આ ચાર ગાથા ઉપર આપણે આજે સ્વાધ્યાય કરશું. 128 ગાથા જોવું બહુ સરસ છે. ચારે ગાથા એમાં 129 નંબરની જે ગાથા છે એ તો બહુ પ્રખ્યાત અને ઘણા બધા વિદ્વાનોના મુખથી આપણે ઘણી બધી વાર આ ગાથા સાંભળી છે. પહેલા આપણે 128 નંબરની ગાથા ઉપર સ્વાધ્યાય કરીએ. દર્શન શકે સમાય છે આ શક સ્થાનક માહી, વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાઈ. દર્શન શકે સમાય છે. હું ગૂગલ ઉપર જોતી હતી અને આપણા ગ્રંથોમાં પણ છે, શત દર્શન જે છે એના નામ આપ્યા છે. શત દર્શન છે ને, મીમાંસા, વૈષયિક, વેદાંત, પછી સાંખ્ય મત, નૈયાયિક, આ બધી ચર્ચા સમયસાજી ગ્રંથમાં અમૃતચંદ્ર આચાર્ય જેવે જે એક 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 સમજો કળશો છે, ગાથાઓની ટીકાઓ છે એ લખતા, જે એક એક એકાંતિક જે માન્યતાઓ છે એ એકાંતિક માન્યતાઓનું ખંડન કર્યું છે. બેસિકલી જૈન ધર્મ જે છે, જૈન ધર્મ અનેકાંતવાદી ધર્મ છે. વસ્તુનું સ્વરૂપ કેવું છે? અનેકાંત સ્વરૂપ છે, પરસ્પર વિરુદ્ધ પ્રતીત થતા બે ધર્મોનો એકી સાથે એક જ આત્મામાં એક જ સમયે રહેવામાં કોઈ વિરોધ નથી. એવા બે ધર્મોનો બે તો યુગલમાં અને એવા જોડતા કેટલા, તો કે અનંત ધર્મ, નિત્ય અનિત્ય, એક અનેક, શુદ્ધ અશુદ્ધ આદિ અનેક સામાન્ય વિશેષ, ભેદ અભેદ, સત અસત, તત અસત, એવા અનેક ધર્મોનો એકી સાથે પરસ્પર વિરુદ્ધ પ્રતીત થતા અનેક ધર્મોનો એકી સાથે એક જ વસ્તુમાં રહેવું એનું નામ અનેકાંત છે. હવે જે આ શટ દર્શન છે એ તો જૈન દર્શન, છઠ્ઠ દર્શન માં જૈન દર્શન નું નામ નથી, કારણ કે આ છઠ્ઠે દર્શન જે છે એ એકાંતવાદી છે, કોઈ એક જ ધર્મ ને માને છે, વસ્તુ નું સ્વરૂપ એકાંત સ્વરૂપે માને છે, અનિકાંત સ્વરૂપ નથી માનતું. કોઈ નિત્ય માને છે તો કોઈ અનિત્ય જ માને છે, કોઈ આત્માને સ્વીકાર માને છે અને કોઈ આત્માને ક્ષણિક માને છે, કોઈ આત્માને માને છે કોઈ આત્માને માનતું જ નથી, કોઈનું અસ્તિત્વ માને છે તો અસ્તિત્વ માનતું જ નથી, કોઈ એક બ્રહ્મમાં બધા આત્માનું અસ્તિત્વ માને છે. તો એવી જે અલગ અલગ પ્રકારની જે એકાંત મતની જે મિથ્યા એકાંતિક મિથ્યાત્વ છે ને, એકાંતિક મિથ્યાત્વ, મિથ્યાત્વના પાંચ ભેદ છે, વિનય મિથ્યાત્વ, એકાંતિક મિથ્યાત્વ, સંશય મિથ્યાત્વ, સમજાય છે? તો એ બધા જે મિથ્યાત્વના ભેદ છે, તો એમાં જે એકાંતિક મિથ્યાત્વ છે, એકાંત મિથ્યાત્વ, તો એવું જે આત્માનું સ્વરૂપ નથી, વસ્તુનું સ્વરૂપ નથી, ન હોવા છતાં પણ એક જ ધર્મવાળો આત્માને કે વસ્તુને માનવું, એનું નામ મિથ્યાત્વ છે. તો એ ષટે દર્શનમાં કોઈ ને કોઈ આવી મિથ્યા માન્યતા છે. અનેકાંત સ્વરૂપ જે ખરું વસ્તુનું છે એ ખાલી જૈન દર્શન બતાવે છે. જૈન દર્શન અનેકાંત સ્વરૂપ બતાવે છે, જીવું સ્વરૂપ છે એવું બતાવે છે. વસ્તુ નિત્ય અનિત્યાત્મક છે, વસ્તુ ઉત્પાદે ધ્રુવ ધ્રુવ્યાત્મક છે, વસ્તુ સત અસત સ્વરૂપ છે, વસ્તુ ભેદ અભેદ સ્વરૂપ છે, વસ્તુ પલટવા છતાં પણ સ્થાયી રહેવા વાળી અને સ્થાયી રહેવા છતાં પણ પલટનારી છે. તો એવી જે વસ્તુની જે એનું જે બંધારણ છે, એ બંધારણને જો અહીંયા બીજી લાઈન છે ને, 128 નંબરની ગાથાની બીજી લાઈન, પહેલી લાઈન છે ષટ દર્શન ષટે સમાય છે આ ષટ સ્થાનક માહી. ષટ સ્થાનક એટલે જે ષટ સ્થાનક કીધા ને, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય છે. તો આ જે છ સ્થાનક કીધા, આ છ સ્થાનક નું સ્વરૂપ સમજાતા આપણને જે વસ્તુનું અનેકાંત સ્વરૂપ છે સમજાતા, આપણને એ સમજાશે કે જે ષટ દર્શન છે એમાં કઈ ખોટી માન્યતાઓ સામેલ છે. ષટ દર્શન ષટે સમાય છે આ ષટ સ્થાનક માય, ષટે દર્શન નું સ્વરૂપ જે મિથ્યા સ્વરૂપ છે, એકાંત સ્વરૂપ છે, એ આપણને ષટ સ્થાનક નું સ્વરૂપ સમજાતા આપણને સમજાય છે. એટલે આપણી અંદરમાં કોઈ પણ પ્રકારની આવી એકાંતિક કોઈ માન્યતા હોય કે હું મરી જઈશ, હું મરી જઈશ, તો આપણા અંદરમાં આવી કોઈ એકાંતિક નિત્યા માન્યતાઓ અગર પોષાતી હોય તો આજે ષટ સ્થાનક સમજાવ્યા, એ ષટ સ્થાનક નું સ્વરૂપ સમજીને આપણા અંદરમાં, એવું નથી કે આ બૌદ્ધમતી છે, આ મૈમાનસિક છે, આ નૈયાયિક છે, આ વેદાંતિક છે, આ ક્ષણિકવાદી છે, અરે આવી બધી એકાંતિક માન્યતા આપણા આત્મામાં ક્યાંક ખૂણે ખાચરે પણ આપણા અભિપ્રાયમાં ક્યાંય પણ પોષાતી હોય, જેવી રીતના આપણે પોતાને મરી જઈશ, મરી જઈશ, મારું મરણ થઈ જશે, મારું મરણ થઈ જશે, શરીરમાં કોઈ રોગ આવ્યો તો તરત આપણને મરણ ભય સતાવા લાગે, હું મરી જઈશ, હું મરી જઈશ, હું મરી જઈશ. તો બોલો, આવી કોઈ આપણી મિથ્યા માન્યતા આપણા સ્વરૂપ સંબંધી, આપણા તત્વ સંબંધી, આપણી વસ્તુ સંબંધી, આપણા પદાર્થ સંબંધી, આપણા બંધારણ સંબંધી, અગર આપણા અંદરમાં કોઈ એવી મિથ્યા માન્યતાઓ પુષ્ટ થતી હોય, એને પોષણ મળતું હોય, એ મિથ્યાત્વ દ્રઢ થતું હોય, કારણ કે આ બધા જે એકાંત જે માન્યતાનો અભિપ્રાય છે એના સંસ્કાર આપણા અંદરમાં ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય છુપાયેલા ખ્યાલ. તો એ જે માન્યતાઓ છે એને સ્વીકારુદેવ કહે છે કે આ ષટ સ્થાનક જે સમજાયવા ને, આત્મા નિત્ય છે, આત્મા છે, નિત્ય છે, કરતા છે, ભોગતા છે. ખ્યાલ છે? ઘણા માને કે તમે કાર્ય કરતા જાઓ અને ફળ તો ભગવાન આપશે. ભગવાન ફળ આપશે કે તારા કાર્યનું ફળ તને પોતાને તારો હાથમાં આપશે. જે કાર્ય કરે છે એને ફળ મળશે, જે કાર્ય કરે છે એ ફળ ભોગવશે, એ ફળ આપશે. ઘણા મને કે કાર્ય કરતા જાઓ, ખ્યાલ આવે છે, અને ફળની ઈચ્છા નહીં રાખો, ફળ તો મળશે એની ઈચ્છા નહીં રાખો. તો આવી જે અંદરમાં અલગ અલગ પ્રકારની જે માન્યતાઓ છે, એ જે માન્યતા છે, એ માન્યતાઓનું નિરાકરણ, એનો અભાવ, એનો નાશ અષ્ટ સ્થાનક સમજવાથી થાય. જયારે છ પદ કીધા છે ને, છ પદ બહુ સરસ છે. રોજ હું તો કઉં છું, રોજ ક્યારેક ક્યારેક નહીં, કે જયારે આપણે આત્મસિદ્ધિ નો પાઠ કરીએ, જયારે આત્મસિદ્ધિ ની રચના નો દિવસ હોય, કૃપાલુદેવ ની જન્મ જયંતિ હોય, સમાધિ દિવસ હોય, ત્યારે નહીં, હું તો કઉં છું રોજ. રોજ આ છ પદ છે એના ઉપર 5 મિનિટ 10 મિનિટ આપણે બધાએ ચિંતન કરવું જોઈએ. આ છ પદ રોજ આપણને યાદ આવવા જોઈએ. હું છું, હવે આત્મા નહીં બોલો, હું નિત્ય છું, હું કરતા છું, મારા પરિણામનો, મારા ભાવોનો હું કરતા છું, એનું ફળ હું ભોગું છું. મારા અંદરમાં એક કરતા નામની શક્તિ છે, એક ભોગતા નામની શક્તિ. તો એક કરતા ને ભોગતા નામની શક્તિ વડે મારા કાર્યને, મારા પરિણામને, મારા ભાવોને હું કરું છું. હું એ ભાવો રૂપે પરણું છું, એ ભાવોનું ફળ હું ભોગું છું. તો આખું જે આ હું કરું છું, હું ભોગું છું, હું પરણું છું, આખા પ્રમાણના દ્રવ્યને લઈને વાત કરી. દ્રવ્ય ગુણ પર્યાય આત્મા, આખી વસ્તુને લઈને વાત કરીએ તો આત્મા પોતે એના કાર્યનો કરતા છે. શુભ હોય, અશુભ હોય, શુદ્ધ હોય, સમ્યક હોય, મિથ્યા હોય, સાચું હોય, ખોટું હોય, જે પણ કાર્ય, જે પણ ભાવ, માન્યતા, ખોટી, સાચી, સમ્યક, મિથ્યા, એ બધી માન્યતાઓનો, ભાવોનો, અભિપ્રાયનો, પરિણામનો કરતા પોતે છે. મારા પરિણામ કોઈ બીજા કરે, કોઈ બીજાના કારણે થાય, કોઈ બીજાની લીધે થાય, એવું બને નહીં. હરેક દ્રવ્ય પોત પોતાના કાર્યનો, પોત પોતાના ભાવોનો, પોત પોતાના પરિણામનો, પોત પોતાની પર્યાયનો પોતે કરતા, પોતે ભોગતા. આજે મહાવીર ભગવાનનો જીવ જયારે ઊંધો વકર્યો, એટલે કે ખોટું કાર્ય કર્યું, ખોટો અભિપ્રાય કર્યો, તમોશનમાંથી ભગવાનની વાણીનો વિરોધ કરી નીકળી ગયો અને અન્ય મત બધા ચાલુ કર્યા, સંતોને 363 મત બધા મત ચાલુ કર્યા ને, 363, તો એ બધા મત ચાલુ કર્યા અને ભગવાનની વાણીનો વિરોધ કર્યો, તો એ પરિણામ જે એને કર્યા એ જીવે મારી સીના ભાવમાં, એનું ફળ કોને ભોગવ્યું? એના ફળ સ્વરૂપે એ જીવ નરકમાં ગયો, નિગોદમાં ગયો, વૈશ્યાના ભાવ ધારણ કર્યા, ઘણા બધા હાથી, ઘોડા, કાગડા, બિલાડાના ભાવ ધારણ કર્યા, તો એ બધા પરિણામ કર્યા, તે બધા પરિણામનું ફળ ભોગવ્યું કોને? એ જીવે પોતે. કારણ કે એ પરિણામ નો કરતા કોણ હતો? એ જીવ પોતે હતો, પોતે હતો ને કરતા, કોઈએ નથી કરાવ્યા એ પરિણામ. સમોસામાં જબરજસ્તી કોઈએ પરિણામ કરાયા? કોઈએ એને કીધું કે તું વિરોધ કર, વિરોધ કર, વિરોધ કર? ભગવાનને જોઈને વિરોધ નો ભાવ આવ્યો, વાણી સાંભળીને વિરોધ નો ભાવ આવ્યો, ખુશી થવી જોઈએ ને. હું 24મો તીર્થંકર ભરત ક્ષેત્ર નો હું થવાનો, એ સાંભળીને તો ખુશી થઈ ગઈ, બીજા બધાને તો ખુશી થઈ, ઓહો, સમોસરમાં હજી એક ભાવીનો તીર્થંકર નો જીવ બિરાજમાન છે, બધાને તો ખુશી થઈ સાંભળીને. કે મારી સીનો જીવ આહા ભાવી નથી શંકર છે, ભાવી નથી શંકર થવાના છે, મારી થવાના છે. તો બીજા બધાને તો ખુશી થઈ. હવે એ જ વાણી બધાએ સાંભળી તો કોઈને ખુશીનો ભાવ થયો, કોઈને પ્રસન્નતા થઈ, કોઈને બહુમાન આવ્યું, અને એ જ જીવને વિરોધનો ભાવ. તો જો એક એક જે જીવની અંદરમાં કે કોઈ પણ દ્રવ્યની અંદર જે પરિણામ થાય છે, જે પર્યાય થાય છે, જે અવસ્થા થાય છે, જે હાલત બદલાય છે, જે કાર્ય થાય છે, તો એ કાર્યનો એ દ્રવ્ય પોતે કરતા કોણ કરી રહ્યા પરિણામ, એ પરિણામ કરતા કોણ હોય શકે? જે જૈન ધર્મનું મૂળભૂત, જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત સ્વતંત્રતાનો, અહિંસા કહો, અનેકાંત કહો, અપરિગ્રહી કહો, આ બધા સિદ્ધાંતો છે ને જૈન ધર્મ. અહિંસાવાદી છે, અપરિગ્રહવાદી છે, હે ને જૈન ધર્મ, અનેકાંતવાદી છે. એવી રીતના સ્વતંત્રતા નો ઢંઢેરો પીટનારો જૈન ધર્મ, અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો જૈન ધર્મ, એક એક જીવના પ્રણામ સતત. જયારે આપણને આ વાત ખ્યાલમાં આવે, કોઈ પણ જીવના કોઈ પણ પ્રકારના પ્રણામ જોઈને, કોઈ પણ દ્રવ્યની કોઈ પણ દશા જોઈને, આપણને અંદરથી આશ્ચર્યની બદલે સમાધાન વર્તવું કે આ દ્રવ્યની આ પર્યાય, આ સમયે, આ પ્રકારે, આ મત, આ રીતે, આ પ્રમાણે થવાની હતી. એટલે તો એ રીતે આખું સ્વરૂપ સમજાવે છે કે જે શક્ય સ્થાનક સમજાયેલા છ પદ નિત્ય છે, છે કરતા છે, ભૂખતા છે, મોક્ષે મોક્ષો પાય, તે સમજાવીને કૃપાળુ દેવે આપણા ઉપર અનંત ઉપકાર થાય. કારણ કે અનેકો શાસ્ત્રોનો, શાસ્ત્રોના રહસ્યનો નિચોડ આ છ પદમાં કૃપાળુ દેવે સમાવેલી છે. આત્મા છે, નિત્ય છે, કરતા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષ ઉપાય, આમાં શું બીજું રહી ગયું મને? આમાં સાત તત્વ, છ દ્રવ્ય, એની સ્વતંત્રતા, ચૌદ ગુણસ્થાન, પુરુષાર્થ, ક્રમબદ્ધ પર્યાય, સ્વતંત્રતા, ચાર અભાવ અને પ્રમાણનો દ્રવ્ય, દ્રષ્ટિનો વિષય, બધું. તો અહીંયા કે છે વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાય, વિસ્તારથી જયારે આનો વિચાર કરો, એક એક પદ જે અહીંયા કીધા ને શક્ય સ્થાનક, એક એક સ્થાન જે બતાવ્યા એના ઉપર ઊંડાણથી વિચાર કરો, સૂક્ષ્મતાથી વિચાર કરો, વિચારતા વિસ્તારથી. આત્મા છે ઉપર વિચાર કરો, છે હું છું, હું છું, હું છું માં અસ્તિત્વ ગુણ, મારામાં એવી એક શક્તિ છે જેના કારણે હું હતો, હું છું અને હું રહીશ. હવે એના ઊંડાણમાં જાઓ તો આનાથી શું થશે લાભ? અસ્તિત્વ ગુણને સમજવાથી મારી એક વિશેષતા જેનું નામ અસ્તિત્વ ગુણ છે, અસ્તિત્વ વિશેષતા મારી છે, મારી એક એવી વિશેષતા છે કે જેના કારણે હું જન્મતો નથી, મરતો નથી, મારી આદિ નથી, મારો અંત નથી. તો એવું જે અસ્તિત્વ છે, કે અસ્તિત્વનો વિચાર કરતા મરણનો ભય, સાત પ્રકારના ભય, આલોક ભય, પરલોક ભય, અકસ્માત ભય, વેદના ભય, અભુક્તિ ભય, આદિ જે ભય છે, ડર છે, એવા ડર નીકળી જાય. એટલે કે જે વિચારતા વિસ્તાર, વિસ્તાર એટલે ઊંડાણ, વિસ્તાર એટલે એના ઊંડાણમાં જઈને ગંભીરતા, એક એક ભાવનો, એક એક શટ સ્થાનકનો, એક એક સ્થાનકનો, એક એક પદનો, એક એક સિદ્ધાંતનો વિચાર કરીએ તો સંશય રહે ન કાય. બહુ સરસ ગાથા, સંશય રહે ન કાય. કોઈ પણ પ્રકારનો સંશય રહેશે નહીં, કોઈ પણ પ્રકારની શંકા રહેશે નહીં, કોઈ પણ પ્રકારની આપણે કહીએ ને કે મૂંઝવણ કહો કે કોઈ કન્ફ્યુઝન કહો, એ નહીં રહે. કારણ કે સ્વરૂપ એકદમ સ્પષ્ટ આપણી સામે કૃપાનું દેવે મૂક્યું છે. બરાબર? તો એ રીતે 128 નંબર ની ગાથા આપણે કહીએ, છત દર્શન સતે સમાય છે આ શત સ્થાનક માહી વિચારતા વિસ્તાર થી સંશય રહે ના થાય. વિચારતા વિસ્તાર, બસ આના ઉપર વિચાર કરો, વિસ્તાર થી સુપર છલ્લું નહીં. વિસ્તાર એટલે કોઈ બહુ ફેલાવાની વાત નથી, વિસ્તાર નો અર્થ અહીંયા ઊંડાણ. વિસ્તારમાં જેટલી ગંભીરતામાં જઈ શકીએ, એટલી ઊંડાણમાં જઈ શકીએ, એટલું આપણે ડેપ્થમાં, આપણે કહીએ ડેપ્થમાં, એના મૂળ સુધી પહોંચીને, એક એક સિદ્ધાંતના, એક એક સ્થાનકના, એક એક પદના મૂળ સુધી પહોંચો. કરતા છે તો કોનો કરતા છે, કોનો કરતા નથી, ખ્યાલ આવે છે? કઈ દશામાં કઈ પર્યાયનો કરતા છે, તો પરદ્રવ્યનો કરતા નથી, પોતાની પર્યાયનો કરતા છે. અજ્ઞાન દશામાં અજ્ઞાન ભાવનો કરતા છે, જ્ઞાન દશામાં જ્ઞાન ભાવનો કરતા છે. તો એ રીતે ઊંડાણથી જયારે વિચારશું તો સંશય રહે ન થાય. અને સંશય રહિત જ્ઞાન, વિપર્ય રહિત જ્ઞાન, અનધ્યવસાય રહિત જ્ઞાન જ ખરેખર તમને જ્ઞાન છે. જે જ્ઞાન સંશય સહિત છે, શંકા સહિત છે, શંકા છે સાત તત્વ સંબંધી, છ દ્રવ્ય સંબંધી, એક એક સિદ્ધાંત સંબંધી, કોઈ પણ પ્રકારની, જ્યાં સુધી શંકા છે ત્યાં સુધી જીવને સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન, સુખ, આનંદ, શાંતિ, સમાધાન નહીં મળે. તો જ્ઞાન કેવું થવું જોઈએ? સંશય રહિત થવું જોઈએ. શ્રદ્ધા કેવી હોવી જોઈએ? નિશંક હોવી જોઈએ. અને ચારિત્ર કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ. તો શુદ્ધ ચારિત્ર, નિશંક શ્રદ્ધા અને સંશય રહિત જ્ઞાન ની પ્રાપ્તિ માટે વિસ્તાર થી ઊંડાણ માં જઈને એક એક પદ નો વિચાર કરવો જોઈએ. બરાબર? 128 નંબર ની વાત થઈ. હવે જો 129 વાત, બહુ સરસ, બહુ પ્રખ્યાત ગાથા છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. જો પાછો અહીંયા શબ્દ આવ્યો વિચાર, ઉપર આવ્યો ને વિચાર, પહેલા પણ આપણે કઈ સુકર વિચાર તો પામ, તો એ જે વિચાર, વિચાર શબ્દ છે એ બહુ અગત્ય છે. વિચાર કરવાની સંઘની પંચેન્દ્રિયને સામર્થ પ્રાપ્ત, અસંઘની સુધીના જીવો, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય અને એમાં પણ મન રહિત જે જીવો છે, અસંગ તેવા જીવોને તો વિચાર કરવાની, વિચારવાની સામર્થ નથી. શું વિચારવાની સામર્થ નથી? શું વિચારવાની સામર્થ સંગની જીવોને છે અને શું વિચારવાની સામર્થ અસંગની જીવોને નથી? પોતાના હિત અહિત સંબંધીનો વિચાર, ક્યારે ષટ સ્થાનકનો વિચાર, ષટ દ્રવ્યનો વિચાર, સપ્ત તત્વનો વિચાર, નવ પદાર્થનો વિચાર અને એમાં ભેગ ને ઉપાદે નો વિચાર કરવાની સામર્થ એકમાત્ર સંઘની સંકેન્દ્રીય જીવ. તો એટલે માટે કહે છે વિચાર કા વિસ્તાર થી, પછી આગળ પણ આવ્યું ઔષધ વિચાર ધ્યાન. તો વિચાર કરવાથી, હિતહિત નો વિચાર કરવાથી જ્ઞાન સંશય રહિત થાય છે, શ્રદ્ધા નિશંક થાય છે, ચારિત્ર નિર્મળ થાય છે અને જેવું સ્વરૂપ છે સ્વરૂપની અંદરમાં પ્રતીતિ થતા સંશય વિપર્ય અનધ્યવસાય રહિત જ્ઞાન થતા અને શંકા આદિ દોષોથી રહિત શ્રદ્ધા થતા નિશંક આદિ ગુણો પ્રગટ થતા શું થાય છે? તો કે સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ. જો હવે અહીંયા કે છે 129 નંબર ની ગાથા છે, આત્મભ્રાંતિ સમ રોગ નહીં. બોલો, આપણને શરીરનો રોગ રોગ લાગે છે, કેન્સર થયું, બીપી થયું, ડાયાબિટીસ થયું, હાર્ટ પ્રોબ્લેમ, લીવર પ્રોબ્લેમ, લંગ પ્રોબ્લેમ, કિડની પ્રોબ્લેમ, તો આ બધા પ્રોબ્લેમ આપણને પ્રોબ્લેમ લાગે છે. પણ એ તો શરીરનો રોગ, શરીર તો રોગની મૂર્તિ છે, શરીર માંથી તો રોગ નું જ પણ, એટલે કે રોગ રોગ જ નીકળવાના છે, રોગ જ ફાટી નીકળવાના, રોગ જ ઉભરાઈને બહાર આવવાના છે. કારણ કે ભરી ભરીને જે રોગની મૂર્તિ હોય, જે રોગથી બનેલું હોય, એવું શરીર એ પાસેથી આપણે શું અપેક્ષા રાખીશું? શરીર તો રોગની મૂર્તિ છે અને એમાંથી તો રોગ નીકળવાના છે. હવે અજ્ઞાની જીવને માં એકત્વ હોવાના કારણે શરીરના રોગને તો રોગ માને છે, શરીરના રોગને તો રોગ માને છે અને એને પોતાનો રોગ માને છે. આ રોગ મને છે, મને આ રોગ પણ છે, મને તો આ રોગ પણ છે, મને તો આ રોગ પણ આવી ગયો, મને તો શુગર આવી ગયું, મને તો બીપી આવી ગયું, મને તો હાર્ટ પ્રોબ્લેમ આવી ગયો, મને તો બ્રીધિંગ પ્રોબ્લેમ આવી ગયો, મને કિડની પ્રોબ્લેમ આવી ગયો, તો મને તો આ પ્રોબ્લેમ પણ છે ને આ પ્રોબ્લેમ પણ છે. અરે ભાઈ, તને શરીરનો કોઈ રોગ અડધો પણ નથી. શરીર અને આત્માની અત્યંત ભિન્નતા સમજતા જ્ઞાની જીવો શરીરના રોગને પોતાનો રોગ માનતા નથી. કુષ્ઠ રોગ થઈ ગયો ને, કોળ થઈ ગયો ને 700 વર્ષ, ચક્રવર્તી શરદ કુમાર ચક્રવર્તી, એમને એ રોગ, એમનો રોગ નતો લાગતો. એમને કયો રોગ લાગતો હતો? પોતાનો. જે ઉપયોગ આત્મામાંથી સાતમા સ્થાનમાંથી ઘડી ઘડી બહાર આવી જતો હતો, પ્રમદ દશામાં, પ્રમાદ અવસ્થામાં, બહિરંગ જે બાહ્ય દશા છે એ દશા રૂપે જે ઉપયોગ પરમતો હતો, આત્મામાંથી ચ્યુત થઈ જતો હતો, એ રોગ લાગતો. તો એ મુનિરાજને તો એ રોગ લાગે છે. અને આપી માટે તો ચ્યુત થવાની વાત તો આપણે તો અંદર ગયા જ નથી, તો આપણને તો ખરેખર સ્વરૂપ જ નથી ખબર. એ જ આપણો રોગ છે, આત્મા ભ્રાંતિ. જો ભૂલ અને ભ્રાંતિમાં બહુ મોટો ફરક છે. ભૂલી ગયો આપણે કે ને, ભૂલી ગયો. ભૂલ એટલે મિસ્ટેક નહીં, ભૂલ એટલે ભૂલી જવું. ટુ ફગેટ તો ભૂલી ગયા. તો ભૂલી ગયા તો યાદ થઈ શકે, યાદ આવી શકે, યાદ રાખી શકે. પણ ભૂલ અને ભ્રાંતિ, ભૂલવું અને ભ્રાંતિમાં રહેવું, ભૂલવામાં રહેવું અને ભ્રાંતિમાં રહેવું બહુ ફરક છે. ભૂલી ગયા હોય તો યાદ થઈ જાય, પણ ભ્રાંતિ એટલે તો કે જેવું છે જ નહીં સ્વરૂપ, જેવું સ્વરૂપ છે જ નહીં એવું સ્વરૂપ માની લે, એનું નામ ભ્રાંતિ. આ સૌથી મોટો રોગ છે. આત્મા ભ્રાંતિ સમ રોગ નહીં, ભ્રાંતિ ભ્રમણ આપે ને, ભ્રમ છે નહીં એવું માનવું. જેવું સ્વરૂપ આપણે આપણું માનીએ છીએ એવું સ્વરૂપ ખરેખર છે જ નહીં. આપણે આપણા સ્વરૂપને કંઈક માનીએ છીએ અને ભગવાન આપણા સ્વરૂપને કંઈક જુએ છે. ભગવાન આપણા મૂળ સ્વરૂપને જેવું છે એમ જોઈને કહે છે, અને આપણે એવા સ્વરૂપને એક સમય માટે જોતા નથી, માનતા નથી, સ્વીકારતા નથી. આ ભ્રાંતિ ભ્રમ વિભ્રમ કી ચાદર હટા દો. સર્વાંગ સુંદર આત્મા ભ્રમ થઈ ગયો. ભ્રમ શું? ભ્રમ જેવું છે ને એવું માનીએ છીએ. હું સ્ત્રી છું, હું ગોરો છું, હું કાળો છું, હું રાગી છું, હું દ્વેષી છું, હું મોહી છું, હું ગ્રસ્તી છું, હું રૂપિયા વાળો છું, હું પૈસા વાળો છું, હું ધન કુટુંબ પરિવાર વાળો છું, વ્યાપાર ધંધા વાળો, ગાડી બંગલા વાળો, નોકર ચાકર વાળો, હીરા માણેક વાળો, મોતી સોનું ચાંદી, જે સહયોગ અને સહયોગી ભાવ તારા છે જ નહીં એવા પદાર્થોને તું તારું સ્વરૂપ માને છે, એવા પદાર્થોથી તું પોતાને માને છે, એવા પદાર્થોને મેળવીને ભેળવીને તું પોતાને જોવે છે, એના બળ પર પોતાને માન માને છે. એ ન હોય તો દીનતા ન થાય, છૂટી જાય તો આર્ત ધ્યાન થાય, મરી જાય તો રૌદ્ર ધ્યાન થાય, ખુશી મનાવે તો ઈષ્ટનો વિયોગ થાય, તો દુઃખી થાય, ખેદ ખિન્નતા કરે. તો બોલો, આ ભ્રાંતિમાં જીવ કેટલો દુઃખી થાય છે? છે જ નહીં તારું સ્વરૂપ. જ્યાં રસી છે સાપ છે જ નહીં, અને રોજ એને એમ લાગે અસાપ છે, અસાપ છે. સાપ નું અસ્તિત્વ જ નથી, તો એ તો રસી છે. તને ભ્રમ થઈ ગયો છે કે સાપ છે, તને ભ્રમ થઈ ગયો છે કે સાપ છે, અને છે તો રસી. તો તને ભ્રમ થઈ ગયો છે કે તું સ્ત્રી છે, પુરુષ છે, તને ભ્રમ થઈ ગયો છે કે તું ગોરો કાળો છે, તને ભ્રમ થઈ ગયો છે કે તું રાગી દ્વેષી છે, તને ભ્રમ થઈ ગયો છે કે તું સહયોગ વાળો છે, કર્મ વાળો છે, બંધન માં છે, બંધાયેલો છે, તું છે જ નહીં. આ તારું સ્વરૂપ તો રંગ રાગ અને ભેદ થી ભિન્ન વ્યવહાર નહીં નો જેટલો વિષય છે, ભેદ રૂપ, રંગ રૂપ, રાગ રૂપ, સદભૂત અસદભૂત, ઉચ્ચરિત અનુચ્છરિત, દૂરવર્તી નિકટવર્તી પદાર્થો, બાહ્યમાં પ્રમાણની બહારની આખી દુનિયા, પ્રમાણની અંદર જોવો તો અશુદ્ધ ભાવ, નિર્મલ એક સમયની પર્યાય, ગુણભેદ, આ બધા રૂપે તું છે જ નહીં. તું ભેદ રૂપે નથી, પર્યાય રૂપે નથી, અશુદ્ધ ભાવ રૂપે નથી, શુદ્ધ ભાવ રૂપે નથી, તું સંયોગ રૂપે નથી, તું ગુણ, તું 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 કર્મ રૂપે નથી, તું શરીર રૂપે નથી. આ બધાથી પાર તું આત્મ શુદ્ધ છે, તું શુદ્ધતાની મૂર્તિ, તું વિતરાગતાની મૂર્તિ, તું સુખ શાંતિ આનંદની ખાણ છે, તું જ્ઞાન દર્શનમય ચૈતન્ય નિર્વિકાર ચમત્કાર સ્વરૂપ વિજ્ઞાન ઘન અભદ અસ્પર્શ પ્રમત અપ્રમત થી રહી એક વિનાયક ભાવ, પરમ પ્રાણામિક ભાવ, કારણ પરમાત્મા ભગવાન આત્મા પૂછો એવું તારું કરો જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુખન. પહેલી લાઈન લઈ છે ને, તો આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં. અને કે છે હવે આ ભ્રાંતિ ને હવે એનો રોગ એને સમજાયો કે આ રોગ છે મને આત્મ ભ્રાંતિ, હું મારા સ્વરૂપ ને ભૂલ્યો. એ જ સૌથી મોટો રોગ, એ જ સૌથી મોટી ભૂલ, એક સૌથી મોટું પાપ, એક સૌથી મોટો અપરાધ, એક સૌથી મોટું મિથ્યાત્વ, અજ્ઞાન, હને દોષ, અપરાધ, ભૂલ, આત્મભ્રાંતિ. આત્મભ્રાંતિ આત્માથી ચ્યુત થયો, આત્માની ભ્રમણા થઈ, પોતા સંબંધી ભ્રમણા થઈ, તો અનેક પ્રકારના રાગ દ્વેષના પરિણામ, વિકલ્પો, સંકલ્પો, પરદ્રવ્ય પ્રત્યેનો કરતા ભાવ બધું ઉત્પન્ન. તો હવે કે છે આને દૂર કરવા માટે સદગુરુ વૈદ સુજાન. હવે કે છે સદગુરુ વૈદ સુજાન, સુજાન, સુજાન એટલે સમ્યક જાણ અણુ જેને છે એવા સદગુરુ. અસદગુરુ નહીં, મિથ્યા ગુરુ નહીં, કુગુરુ નહીં, ખોટા ગુરુ નહીં, જે આપણને સંસારમાં આહા ઉપલના પોતે ડૂબે બીજાને પણ ડૂબાડે એવા ગુરુ નહીં. આહા, જેની ભ્રાંતિ દૂર થઈ છે, જે આવી આત્મભ્રાંતિ રૂપી રોગથી મુક્ત થયા, જે સમ્યક જ્ઞાની છે, જે સતજ્ઞાની છે, જે સત્યને જાણે છે, અનુભવે છે, જે અનાકુર નિરાકુર સુખને પોતે ભોગવે છે એવા 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 સદગુરુ, આહા વૈદ્ય સુજાન, વૈદ્ય એવા સદગુરુ વૈદ્ય સુજાન. વૈદ્ય એટલે ડોક્ટર, હને સદગુરુ ને કોની ઉપમા હતી? આત્મભ્રાંતિ ને રોગ ની ઉપમા હતી. અને સદગુરુ વૈદ્ય સુજાન એટલે કે એવા સદગુરુ જ ખરેખર તારા આ રોગ ને દૂર કરવા વાળા છે. ઉપાય કોણ બતાવશે આપણને? આપણને આત્મભ્રાંતિ રૂપી રોગ થી મુક્ત થવા માટેનો, રહિત થવા માટેનો ઉપાય સદગુરુ બતાવ. કેમ? કારણ કે પોતે મુક્ત થયા છે. જેમણે અતિન્દ્રિય આનંદનો રસ ચાખ્યો હોય, આત્માને અંદરમાં ડૂબકી મારીને પણથીએ અનુભવ્યો હોય, જેમણે નિરાકુર અનાકુર સુખનું વેદન થયું હોય, જે મિથ્યાત્વ અનંતાનુબંધી રોગથી મુક્ત થયા હોય, રાગ દ્વેષથી રહિત થયા હોય, પરદ્રવ્યના કરતા ભાવથી મુક્ત થયા હોય, નિર્ભાર થયા હોય, નિશંક થયા હોય, નિરપેક્ષ થયા હોય, મોક્ષ માર્ગના પથિક હોય, સાધક હોય, સાધક આત્મા હોય, જ્ઞાની હોય, ગુરુ હોય, નિરાજ હોય, આચાર્ય ઉપાધ્યાય આદિ હોય, જે ખરેખર અંદરમાં પોતાના સ્વરૂપને જોઈ આવ્યા હોય, જાણી આવ્યા હોય, એવા સદગુરુ આપણી માટે ખરેખર ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ નિમિત્ત છે આપણું કાર્ય કરવા. કારણ કે આખો રસ્તો, આખું સ્વરૂપ આપણને સદગુરુ સમજા. એક એક સિદ્ધાંત, સ્વતંત્રતાની એક એક વાત, એક એક ન્યાયથી વાત, લોજિકથી, તર્કથી, યુક્તિથી, આત્માને શરીરની ભિન્નતા, જ્ઞાન અને રાગની ભિન્નતા, બે તત્વની ભિન્નતા, બે દ્રવ્યની ભિન્નતા, એક એક પર્યાયની સ્વતંત્રતા, યોગ્યતા, ક્રમવત્તા બધું સમજાવશે કોણ? ચાર અભાવ, પાંચ ભાવ સમજાવશે કોણ? तो सदगुरु वेद सुजान बहुत सरस गाथा छे। गुरु आज्ञा संपत्ति नहीं औषध विचार ज्ञान। गुरु आज्ञा जो गुरु नी आज्ञा संपत्ति नहीं पथ्य एटले पालन करवा योग्य। गुरु नी आज्ञा नु पालन पथ्य कहे ने पथ्य पथ्य एटले जे आपणे परेजी पाड़े ने डॉक्टर आपने वैद्य आपने रोग थयो होय तो आपने परेजी पड़ावे आ नहीं खाता आम नहीं करता आम करजो आम खाजो आटलू खाजो आ खाजो आटला वगे आ खाजो आम खाजो तो अपनी माटे खरेखर गुरु आज्ञा संपत्ति नहीं। गुरु नी जे आज्ञा छे एटले के एमने जे बतावेलो मार्ग छे पोते जे मार्ग पर चालेला छे पोते निराकुर थया छे पोते अनाकुर थया छे पोते वितरागी थया छे वितराग तरफ आगळ वधी रह्या छे मुक्ति तरफ आगळ वधी रह्या छे गुणस्थान पर आरूढ़ थई गया परिगति रहित थई गया कषायो थी मुक्त थई गया निर्भार थई गया अनुव्रति महाव्रति आदि त्यागी संयम ना मार्ग पर आगर चाली रहा है सम्यक दर्शन आदि नी प्राप्ति सहित चारित्र अंगीकार करी रहा है तो एवा गुरु नी आज्ञा गुरु नो मार्गदर्शन गुरु नो उपदेश गुरु नो बोध गुरु नो संदेशो गुरु नी आज्ञा गुरु नो उपदेश गुरु आपेली सीख गुरु आपेली शिक्षा तो खरेखर ए आपनी माटे शुं छे पथ्य छे। अने औषध विचार ध्यान दवा शुं छे तो के विचार अने ध्यान जे गुरु कहे छे एना उपर विचार जे गुरु समझावे छे जे उपदेश आपे छे मूलभूत प्रयोजनभूत जे तत्वनुं स्वरूप समझा आपणुं मूळ स्वरूप ज्ञाता दृष्टा स्वभावी चैतन्य स्वभावी एक ध्रुव आत्मा तारी आदि नहीं तारो अंत नहीं तू जन्म तो नहीं तू मर तो नहीं तू तारा अनंत गुण शक्ति सामर्थ्य ने नहीं लेती तू जानवा देखा सिवाय काई करी सकवाना समर्थ तू तारी शांति भोगी सके तू तारा ज्ञाता दृष्टा स्वरूप परिणमी सके तू ज्ञाता दृष्टा रूपे रही सके परंतु पर द्रव्य पर्याय नु काई करी ना एवी जे मूलभूत शिक्षा मूल तत्व नु स्वरूप जे गुरु ए आपने समझायु एना उपर विचार अने विचार करीने पछी ध्यान विचार करीने श्रद्धान पछी ध्यान ध्यान पछी अंदर मां लीनता तो आखो जे क्रम छे आ गाथा मां एक क्रम समझाय तो बे गाथा आपने जोई दर्शन शटे समाय छे आ शत स्थान समाई विचारता विस्तार थी संशय रहे न का आत्म भ्रांति सम रोग ने अपनी आ आत्म सिद्धि पूरी थई रही छे 142 गाथा छे 142 आपणे 129 पर तो आवी गया छे 30 અને 31 પણ કરી લે 3 અઠવાડિયામાં આપણી આ આત્મ સિદ્ધિની ગાથાઓ પરનો જે સ્વાધ્યાય આપણે ચાલુ કર્યો એ પૂર્ણ છે બહુ સરસ ગ્રંથ છે બહુ સરસ લેખની છે જે 6 પદ ની ચર્ચા આજે આપણે થોડી કરી અદભુત એના રહસ્ય શંકા અને સમાધાનના માધ્યમથી આપણે જોયા તો એનું રિવિઝન આપણે ગુજરાતીના પ્રવચનોના માધ્યમથી પાછું કરવું ગુરુ આજ્ઞા સંપત્ય નહીં ઔષધ વિચાર છે પર વિચાર તો પામ વિચાર આપણે શ્રદ્ધાન તરફ લઈ જશે અગર આપણે સાંભળેલા ઉપર વિચાર જ નહીં કરીએ તો આપણે એના ઉપર ચિંતન મંથન નહીં કરીએ તો નિર્ણય કેવી રીતે તો વિચાર એ બહુ આવશ્યક આપણે કહીએ ને સ્ટેપ છે અને એ વિચાર જ્ઞાન કરે છે જ્ઞાનમાં એ વિચાર કરવાની સામર્થ જ્ઞાને વિચાર કરીને મારી માટે જો વિચારમાં બધી વસ્તુ બધા પડખા એની સામે આવે બરાબર છે જાણપણામાં બધું આવે પછી એના પર એ વિચાર છે કે આ દૂરવર્તી પદાર્થો છે શરીર છે નિકટવર્તી પર દ્રવ્ય છે પછી આખો જે પ્રમાણનો દ્રવ્ય છે એમાં મારી મર્યાદા મારી સીમા મારી બાઉન્ડ્રી મારા દ્રવ્યગુણ અને પર્યાય સુધી છે પછી એમાં આવે તો એનું સ્વરૂપ સમજે એની બહારના દ્રવ્યનું સ્વરૂપ સમજે કે શરીર છે તો પ્રમાણના દ્રવ્યની બહારની વસ્તુ એના ઉપર વિચાર કરે કે એનું સ્વરૂપ સ્વતંત્ર છે સ્વતંત્ર દ્રવ્ય છે એમાં એના પોતાના અનંત ગુણધર્મ છે એ ઉદગલ પણ એક પોતાનું અસ્તિત્વ લઈને એક વિશ્વનું દ્રવ્ય છે એનામાં ગુણધર્મ હોવાના કારણે, એનામાં એની શક્તિઓ હોવાના કારણે, એનું કાર્ય કરવાની ક્ષમતા સામર્થ્ય એનામાં પોતામાં છે. એમ એક એક દ્રવ્ય નું સ્વરૂપ સમજી જે કરતા ભાવ, જે પર દ્રવ્ય પ્રત્યે મમતા, મારા આ હું, આ મારા, આ સારા, આ ઈષ્ટ, આ અનિષ્ટ, આ હોય તો સારું, આ ન હોય તો સારું, આ વયા જાય, આ રહી જાય, આ રહે, આ આવે જાય, વધારે વધુ વધે, એવો જે સંયોગો પ્રત્યે આપણો મોહ ભાવ, એકત્વ ભાવ, મમત્વ ભાવ, એ સહજ તૂટતો જશે વિચાર કરવા. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું એ તો કહો, શું વધ્યું તારામાં, શું વધ્યું? લક્ષ્મી વધી, અધિકાર વધ્યું, પદ વધ્યા, ડિગ્રીઓ વધી, નામની સાથે નામ, ડિગ્રી, લક્ષ્મી, પદ, અધિકાર, પરિવાર, રૂપિયા, પૈસા, તારામાં શું શું વધ્યું, તારામાં શું વધ્યું? અને જતા તારામાં શું ઘટ્યું? હોય તો તને શું લાભ, ન હોય તો તને શું નુકસાન? એનાથી તું કેટલો સુખી થયો, એનાથી તું કેટલો દુઃખી થયો? ઉપદ્રવ્ય છે, તું એનાથી ભિન્ન છો, વજ્રની દિવાલ છે, અત્યંત અભાવ છે. એ રીતે વિચાર, એક 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 તત્વ, એક 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 તત્વની ભિન્નતા, સ્વતંત્રતાનો વિચાર કરવાથી, અને પછી શ્રદ્ધાન અને ધ્યાન. તો એ રીતે થોડીક આપણે આનો વિસ્તાર કર્યો, કારણ કે બહુ મહત્વપૂર્ણ ગાથાઓમાંની આ એક ગાથા છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં ઔષધ, ગુરુ આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વેદ સુજાણ, અને ગુરુ આજ્ઞા સંપત્ય નહીં ઔષધ વિચાર. ગુરુની આજ્ઞામાં રહેવું, આજ્ઞામાં રહેવું એટલે પરાધીનતાની વાત નથી કે ગુરુના દાસ બનીને રહેવું. ગુરુની આજ્ઞા, ગુરુની આજ્ઞા શું છે? ગુરુની આજ્ઞા એટલી જબરજસ્ત છે. ગુરુની આજ્ઞા શું છે? કે તું દીન બની રહે, તું મારો ભક્ત બની રહે, તું મારો સેવક બની રહે, તું સંસારમાં રહે અને હું મોક્ષે વયો જાઉં, તું મારી સેવા કરતો રહે, મારું નામ જપતો રહે, મારી વાવા કરતો રહે, મારી ભક્તિ કરતો રહે, હા, મારી પ્રતિમાની સ્થાપના કરતો રહે. ભગવાનની આજ્ઞા એ છે. આજ્ઞા શું છે? ગુરુ આજ્ઞા, આજ્ઞા છે શું? ગુરુની આજ્ઞા છે શું? ગુરુ આજ્ઞા સંપત નહી બરાબર, પણ આજ્ઞા શું છે? ગુરુ નો ઉપદેશ, આદેશ, આજ્ઞા છે શું છે? આદેશ શું છે? આજ્ઞા ગુરુનો ઉપદેશ એ છે, તું ભગવાન છો. ગુરુની આજ્ઞા એ છે કે જે દશા હો, મેરી જેસી દશા વેસી આપકી દશા ભી હો. ગુરુની આજ્ઞા છે કે અમે જે તત્વનો અનુભવ કરી રહ્યા છે, તમે પણ એ તત્વનો અનુભવ કરો, તમારી પાસે પણ એ તત્વ છે. આજ્ઞા એ છે. અનુભવ ચિંતામણી રતન, અનુભવ કરવાની આજ્ઞા છે. તારા તત્વની તું અનુભૂતિ કર, તારા અંદરમાં તું જુઓ, તારી પરિપૂર્ણતાને તું જુઓ, મહેસૂસ કર. એસા પરાધીનતા છોડી દે, મોહ ભાવ છોડી દે, અજ્ઞાન ભાવ છોડી દે, કરને પોતાનું માનવાનું છોડી દે. આ આજ્ઞા છે. કરતા ભાવ છોડી દે, આ આજ્ઞા છે. તમને નિમિત્તાધીન દ્રષ્ટિ છોડી દે, આજ્ઞા છે. ક્રમબદ્ધ નો સ્વીકાર કરવા આજ્ઞા છે. ચાર અભાવ નો નિર્ણય કરવા આજ્ઞા છે. બે દ્રવ્ય ની ભિન્નતા નો નિર્ણય કરવા આજ્ઞા છે. ગુરુ આજ્ઞા ઉપર લેખ લખશે ને, 50 પાના લખી શકે, 50 નહીં 500 પાના, કારણ કે ગ્રંથો છે. ગુરુની આજ્ઞા છે. ગુરુની આજ્ઞા, આજ્ઞા એટલે આદેશ. આ અમારી આજ્ઞા છે, સમજાય છે? અમે આમ કહીએ છીએ, તમે આમ કરો, તો શું કે છે? શું કરવાનું કે છે? શું છે આજ્ઞા? શું છે આદેશ? શું છે ઉપદેશ? શું છે બોધ? શું છે શિક્ષા? હિત શિક્ષા શું? હિતોપદેશ, હિતોપદેશી. પણ હિતોપદેશીમાં હિતનો શું ઉપદેશ આપ્યો? એવો ઉપદેશ આપ્યો કે તું અમારા જેવો થઈને અમારી બાજુમાં બેસ, અમારી સામે નહીં, દીનતા નહીં, અમારી હાથ હાથ જોડીને નહીં, હાથ પર હાથ ધરીને, અમારી જેમ, જે અમારી દશા, જે અમે સુખ ભોગવીએ, જે અમે આનંદ ભોગવીએ, અમે અનાકૂળતા ભોગવીએ, એવી અનાકૂળતા તમે પણ ભોગવો, એ આજ્ઞા છે. આ જીન શાસન છે. આ ગુરુની આવી દ્રષ્ટિ છે કે શિષ્યને ઉપાડે છે. શિષ્યને શિષ્ય નથી બનાવી રાખતો, ભગવાન બનાવે છે. ગુરુ એ ગુરુ સાથે જે શિષ્યને ભગવાન બનાવવાનો માર્ગ બતાવે છે ને, તુમસા દાની ક્યાં કોઈ હો, જક્કો દેવી જક્કી નિધિયા, જક્કો દેવી જક્કી નિધિયા, લૂંટાવે છે. નિધિ તારી, નિધિ તારામાં છે, બતાવે, સ્વાધીન કરે છે, પગભર કરે. માતા પિતાને શું ઈચ્છાય કે પુત્ર પોતાના પગભર ઉભો રહે. અરે આંગળી પકડીને ચાલતો હોય ને પુત્ર, નાનો હોય એકદમ, અને બે ડગલા
આંગળી છોડીને પોતાની નીરે બે રગલા મૂકે ને બાળક, નાનો બાળક, તો માતા પિતાને એટલી ખુશી થાય કે મારો બાળક આજે જાતે ચાલ્યો, જાતે ચાલ્યો. તો ગુરુની આજ્ઞા શું છે? કે તું સ્વાધીન બને, તું સ્વતંત્રતાની અંદરમાં પ્રતીતિ કર, તારા સ્વરૂપની અંદરમાં ભાન કર, જ્ઞાન કર, સદ્ધાન કર, કે તું જ્ઞાનનો કુંજ છો, જ્ઞાનની મૂર્તિ છો, સુખની તું મૂર્તિ છો, આનંદનો તું સાગર છો, આનંદ ગુણોનો તું ગોદામ છો. ગુરુદેવે 45 વર્ષ અધ્યાત્મનો ધોધમાર ધોધમાર અધ્યાત્મની વર્ષા, ધોધમાર અધ્યાત્મની એક ડંકાના ગમે ને કે આમ નિરર થઈને, નિશંક થઈને, અનુભવપૂર્વક અનુભવ માંથી નીકળેલી વાણી, કોઈ શંકા નહીં, કોઈ પ્રકારનો ભય નહીં, કોઈ પ્રકારનો ડર નહીં, જેવું સ્વરૂપ છે એવું જગતની સામે મૂકવું. ક્રમવત પર્યાય હોય, અભાવ હોય, પ્રાણામિક ભાવનું સ્વરૂપ હોય, દ્રષ્ટિનો વિષય, પ્રમાણનો વિષય, સ્વતંત્રતાનો ઢંઢેરો પીછો, રંગો પીછો, તે ગુરુ આજ્ઞા. ચાલો આગળ વધીએ. જો ઈચ્છો પરમાર્થ તો 130 અને 131 બહુ ઈઝી છે બે. હવે જો બહુ સરસ, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. 130 ગાથામાં પ્રમાદનો ભાવ કરાવે છે અને 131 ગાથામાં સ્વચ્છંદતાનો ભાવ. પ્રમાદનો ભાવ 130માં અને સ્વચ્છંદ એટલે કે આભાસ, નિશ્ચયાભાસ, સ્વચ્છંદતાનો, સ્વેચ્છાએ સ્વચ્છંદતાએ પ્રણમે, એનો અભાવ 131 ગાથામાં. જો ઈચ્છો પરમાર્થ, પેલા 130 કરીએ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. જો ઈચ્છો પરમાર્થ, માતાજી કીધું ને, જો તને ક્યાંય ન ગમે તો તું તારા આત્મામાં, જો તને પરમાર્થની પરમ અર્થની પ્રાપ્તિ, પરમ અર્થ, પરમ પદાર્થ, પરમ તત્વ, પરમ સ્વભાવ, પરમ સામર્થ્યશાળી આત્મ તત્વની જો તને પ્રાપ્તિ કરવી હોય તો ની વાત છે, તો તું વાત કર. તને માન, પ્રતિષ્ઠા, કશાય અને લોભ ને નામ ને ઇજ્જત ને શોહરત ને નામ ને માન ને એ બધામાં પડી રહેવું હોય તો કોઈ જગ્યા નથી આ માર્ગમાં તારી. જો ઈચ્છો પરમાર્થ, સમજાય છે, ઈચ્છો છે ને આગળ એક ગાથા આવી ને કે ઈચ્છે મોક્ષ, મોક્ષ મોક્ષ પદ ને ઈચ્છે છે, કઈ એક ગાથા હતી આગળ નથી મને અમને યાદ આવશે. જો ઈચ્છો પરમાર્થ તો, જો ઈચ્છો પરમાર્થ તો પરમ પરમાર્થ એટલે પરમપદ માં સ્થિત થવા તું માંગતો હોય, બેસિકલી તું ચાર ગતિથી રહિત થવા માંગતો હોય છે, તું બંધનથી મુક્ત થવા માંગતો હોય છે, તું મોહભાવથી રહિત થવા માંગતો હોય છે, તું દુઃખના આકુરતાથી છૂટવા માંગતો હોય છે, નરક નિગોદના દુઃખોથી તું મુક્ત થવા માંગતો હોય તો, અને પરમાર્થ તત્વને, કારણ કે એ બધાને એ બધાથી મુક્ત થવાનો ઉપાય છે, તારા પરમાર્થ તત્વનો આશ્રય કરો, તારા પરમાર્થ તત્વનું જ્ઞાન કરવું, તારા પરમાર્થ તત્વનું શરણ લેવું, તો તું અગર એવું ઈચ્છતો હોય તો કરો સત્ય પુરુષાર્થ. પુરુષાર્થ ઉપર કોઈ એમ કે ને, મને સીએ, કોઈ છોકરો એને ઠાની લીધું, એ મને ડોક્ટર થી બનવું છે, હવે એને ઈચ્છી અંદરમાં એવી ઈચ્છા, એની ભાવના, એની દ્રઢતા, એની નિશંકતા છે કે મને ડોક્ટર જ થવું છે, તો હવે શું કરશે? તો કરો સત્ય પુરુષાર્થ, કરો એડમિશન, લો, ચલો ભરો પૈસા, લો ક્લાસીસમાં એડમિશન, લો કોલેજમાં એડમિશન, મહેનત કરો, એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરો, કરો કરો સત્ય પુરુષાર્થ, એ તરફનો પુરુષાર્થ કરો, ડોક્ટર બનવા તરફનો પુરુષાર્થ કરો. ઈચ્છો, તારી ઈચ્છા છે ને, તને બનવું છે ને ડોક્ટર, તારું એમ ડોક્ટર બનવું છે ને, તારું ઉદ્દેશ, તારું લક્ષ્ય ડોક્ટર બનવું છે ને, તો પછી કરો પુરુષાર્થ. એ તો ફળ છે ડોક્ટર, સાત વર્ષ 10 વર્ષ પછી બનશે, એની માટે કરો પુરુષાર્થ, કરો સત્ય પુરુષાર્થ. એક એક શબ્દમાં કેટલો કરો પુરુષાર્થ એમ નહીં, કરો પુરુષાર્થ એમ નહીં, કરો સત્ય પુરુષાર્થ. સાચો સાચી દિશામાં તું પુરુષાર્થ. અત્યારે ડોક્ટર બન્યું છે અને તું સીએ ની એન્ટ્રન્સ એક્ઝામ આપે તો તું પુરુષાર્થ તો બહુ મહેનત કર, બહુ મહેનત કર. પણ બન્યું છે ડોક્ટર અને ભણે છે સીએ નું, બન્યું છે ડોક્ટર અને ભણે છે સીએ નું, તો ક્યારે ડોક્ટર બનશે? શક્ય પુરુષાર્થ. અને જવું છે ફોર એક્ઝામ્પલ તને સોનગઢ જવું છે ડ્રાઈવ કરીને, તું ઊંધી દિશામાં, સોનગઢ ની ઊંધી દિશામાં તું જાય છે અને તું ચલાવે છે ગાડી. સત્ય સત્ય માર્ગ, સાચો રસ્તો, સાચી દિશા, સાચી ડિરેક્શન માં તારે જવું પડે. જોઈ છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. સત્ય પુરુષાર્થ પ્રજ્ઞાથી, બહુ સરસ મોક્ષ અધિકાર ની ગાથાઓ છે ને મોક્ષ અધિકાર માં. પ્રજ્ઞાથી ની પટકો બંધ અને પુરુષ એટલે આત્માને, બંધ અને આત્માને જુદા જુદા કરવા માટેનો કરણ, કરણ એક જ છે, સાધન એક જ છે, સત્ય પુરુષાર્થ એક જ છે કે પ્રજ્ઞા છીણી પટકીને, પ્રજ્ઞા છીણી પટકીને તું બંધ થી રહી તારા અબધ સ્વભાવને જાણ. અને ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. જો બહુ સરસ પ્રમાણ નીકળે ને, પ્રમાણ છોડાય ભવસ્થિતિ. અમે શું કરીએ, અમારે તો એક પછી એક ઉદયો ચાલે છે, કાળ એવો પંચમ છે, કેવા કાળમાં જન્મ લીધો છે ને, તનહન કેટલા નબળા છે, દેસાતું છે નહીં, યાદ રહેતું નથી, હવે કઈ સમજાતું નથી, સમજવા બેસીએ તો કઈ પલ્લે પડતું નથી, ઉંમર થઈ ગઈ, કાળ ખરાબ છે, ક્ષેત્ર કેવું છે, કોઈ નિમિત્ત નથી, ગુરુદેવ વયા ગયા, જ્ઞાનીઓ નથી, હવે કોણ કહે, કોણ સમજાવે, ક્યાં જઈએ? ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. તારા આત્માર્થપણાનું છેદન નહીં કર, છેદો નહીં આત્મા. અરે આ ભવ તો બંધને છેદવા માટે, મોહને છેદવા માટે, અજ્ઞાન ભાવને છેદવા માટે આ ભવ મળ્યો છે. અને તું આત્માર્થને છેદે છે, તું સત્ય પુરુષાર્થ કરતો નથી, પ્રમાદમાં રહે છે, નિમિત્તાધીન દ્રષ્ટિ કરે છે, નિમિત્તો ઉપર દોષ આપે છે, વેધર સારું નથી, આમ નથી, તેમ નથી. તો એ પ્રમાણે અગર તું કરશે તો કે જેવી રીતના કોઈને ફોજી બનવું હોય, કોઈને ક્રિકેટર બનવું હોય, કોઈને મિલિટરીમાં ભરતી થવું હોય, પોલીસ બનવું હોય, તો બોલો હવે બહાના કેટલા કાઢશે? બોલો, તન મનથી ખ્યાલ આવે છે, બધું ભૂલી જશે, ઠંડી ગરમી મહેનત કરશે. આમનામ થોડી ફોજીઓ તૈયાર થાય છે, આમનામ થોડી ફોજીઓ તૈયાર થાય છે. કેટલું બલિદાન, કેટલું સમર્પણ, કેટલી બધી પરિસ્થિતિઓની ગૌણ, પરિવારને ભૂલી અને એક દેશપ્રેમ, દેશપ્રેમ, દેશભક્તિ, દેશભક્તિ. તો કેવી દેશભક્તિ? તો જે જીવને જે દેશભક્તિ, જે દેશની પાછળ પાગલ હોય, દેશ માટે કઈ કરી છૂટવું હોય, સમજાય છે, દેશ માટે મરી પડવું હોય, દેશને બચાવવું હોય, દેશ માટે કઈ કરવું હોય, તો એવા જીવો હોય ને ધૂની, એ રીતે એવા જીવોને બધું ગૌણ થઈ જાય. અને કોઈ કોઈ પણ આપણે કહીએ ને બહાનું છે કે કોઈ પણ પરિસ્થિતિ ઉપર દોષારોપ, બધું ગૌણ, ખાલી એક દેશભક્તિ, દેશભક્તિ એવી આત્મભક્તિ જેને, આત્મામાં જેને લીન થવું છે, આત્મામાં જેને આત્માની પ્રાપ્તિ કરવી છે, પોતાનો અનુભવ કરવો છે, મોક્ષ જવું છે, સુખી થવું છે, ભવબંધનથી છૂટવું છે, નરકની ગોદમાં ભયનો ડર છે, નરકની ગોદમાં જવાનો ભય છે, ડર છે, વિભાવનો થાક લાગ્યો છે, અનાકુરતા નિરાકુરતા નું વેદન જોયે છે, આકુરતાથી ત્રાસ્યો છે, વિકલ્પ સંકલ્પથી થાક્યો છે, તો એવો જીવ કોઈ પણ પ્રકારની ભવ સ્થિતિ આદિનું નામ લઈને પોતાના આત્માર્થપણાને છેદશે નહીં. બરાબર? તો 130 નંબરની ગાથા બહુ સરસ આવી. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. હે ઉછલતા મેરા પૌરુષાર્થ, ત્વરિત તૂટેંગે બંધન ના. ઉછળતા મેરા પૌરુષ, ઉછળતું વીર્ય, ઉછળતું વીર્ય, રુચિ અનુયાયી વીર્ય. એ જીવનું વીર્ય કેવું હોય? ઉછળતું હોય, ખ્યાલ આવે છે? મુનિરાજ હોય, ઠંડી હોય, ઈચ્છે પરમાર્થની ઈચ્છે છે, અપૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરી છે, એ જ વાસ્તવિક શરૂઆત છે, મોક્ષ દશા દેખાય છે, મુક્તિ સુંદરીને વરવા નીકળ્યા છે. બોલો, ઉપસર્ગ, પરિસર, ઠંડી ગરમી, બધું ગૌણ, કોઈ 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 મુખ્ય નથી થતું. એક આત્મા, એક આત્મા, 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 નાય નાય ઉપયોગ એમાં बाहर अंदर बाहर अंदर बाहर अंदर हम बाहर आई हो अंदर गए बाहर आई हो या अंदर बाहर गंधित लेकू अंदर सौ लेकू अंदर सिद्धे लेकू अंदर सिद्धे हम लगता लगता हम सिद्ध भगवान सिद्ध स्वरूप सदा अहमार तो ए रीते हम के ने अंदर दुखी माता दुखी माता एक बार जिन अतिय आनंद साइको हो तो एवं जीवे सत्य पुरुषार्थ उकाड़ियो हम पाछो वो घना जीव आप सी एक्जाम आपता है एक बार क्लियर न थे बीजी बार क्लियर न थे तीज बार अत्याज करे केम कारण के सी ए थव भले दस बार अटेम्प्ट आपे पंदर बार आपे घना जीवो तो घना लोग तो एक उम्र थी गये कोई हो न सके तो आप छोड़ते नहीं गति ने उभा है मोक्ष मार्ग न पथिक आई जाओ जे उत्कर्ष परिषद परिस्थिति उदय आवा हो जे परिस्थिति बनवी हो बनाओ बनवा हो देरी आओ उत्कर्ष करो क्या कर सो क्या सुधी कर सो क्या से तुम्हारी मर्यादा क्या सुधी बोलो क्या सुधी मर्यादा है शरीर सुधी आत्मा ने तो तुम अड़वा पहुंची नहीं सकवा आत्मा सुधी एवो करो सत्य पुरुषार्थ बहुत सरस गाथाओ साठेली जो इच्छो कर्मार्थ तो करो सत्य पुरुषार्थ भौतिक आदि नाम है छेदो नहीं आत्मा जैसे चार मिनट से चली गाथा थे निश्चय वाणी सांभरी साधन तजवानोय निश्चय राखी लक्ष्मा साधन करवा बहुत सरस सरल गाथा था निश्चय वाणी सांभरी शू कीधु घनी बड़ी निश्चय गाथाओ आई ने कला से गाथाओ जे आत्मा मूल स्वरूप आई मूल स्वरूप आई थोड़ी आप नेक्स्ट टाइम ले थोड़ा अर्थ कर लो पे अपने नेक्स्ट टाइम आने साथी बोल ले निश्चय वाणी एट मूल निश्चय बात आई जो स्वरूप समझाय अकर्ता स्वरूप समझाय अभोक्ता स्वरूप समझाय तो एवं मूलभूत स्वरूप समझी ने निश्चय वाणी सांभरी साधन तजवा नोए निश्चय राखी लक्ष्मा साधन करवा तो इजी है निश्चय वाणी सांभरी कोई जीव निश्चय भाषी थी जाए अने एमज मानी ले के हूँ तो पर्याय मा पण शुद्ध छु हूँ कई करी शकतो ज नथी हूँ तो अकर्ता छु तो अभोक्ता छु तो एवी निश्चय नी वाणी सांभरी ने बधा साधन पुरुषार्थ उपाय युद्धम प्रयत्न पुरुषार्थ छोड़ी दे साधन तजवान अगर तू छोड़ी दे से तो तू निश्चय भाषी स्वच्छंदी थई निश्चय वाणी सांभरी साधन तजवान समझे निश्चय नु स्वरूप समझी ने शू करव तो के पुरुषार्थ उपाड़वो कि जेवु स्वरूप मारू निश्चय थी छे एवु मारे मारी पर्याय मां प्रगट करवा माटे उद्यम करवा एवा स्वरूप नु मारे लक्ष्य करवा एवा स्वरूप मां मारे ठरवानु एवा स्वरूप मां मारे लीन थवानु एवा स्वरूप मां मारे एकाग्र थवानु एवा स्वरूप मां मारे रमवानु छे पर नु एकत्व तोड़वानु छे स्वमां एकत्व करवानु छे वस्तु स्वरूप समझवानु छे तो ए प्रकार नु जे साधन उपाय उद्यम पुरुषार्थ जे छे ए छोड़वानो नथी उल्टा नो करो सत्य पुरुषार्थ निश्चय वाणी सांभरी ने तो सत्य पुरुषार्थ जागृत हो जाए कि ओ हो निश्चय की तो हूँ बदल करता छूज नहीं हल करो सत्य पुरुषार्थ मानो पोताने परद्रव्य नो अकर्ता परद्रव्य नो पोताने अकर्ता मानी ने परद्रव्य नु जे प्रणमन थई रही छे एनो सहज स्वीकार करो शू एमा पुरुषार्थ नथी शू एमा ताकत नथी શું એમાં ઉદ્યમ નથી શું એમાં પ્રયત્ન નથી શું એમાં વીર્ય નથી લાગતું એ અનંત પુરુષાર્થ કરો સત્ય પુરુષાર્થ સાધન તજો નહીં નિશ્ચયવાણી સાંભળીને સક્ષમથી થઈ જાવ પ્રમાણી થઈ જાવ સ્વેચ્છાએ પ્રવર્તવા લાગો કોણ ખાય છે આત્મા તો ખાતો નથી આત્મા તો પીતો નથી અને પછી ખાય અને આત્મા ક્યાં ખાય છે નિશ્ચયની વાત સાંભળી આત્મા ખાતો નથી આત્મા પીતો નથી આત્મા પર જઈને અડતો નથી આત્મા ભોજનને ચાખતો નથી આત્મા પરને ભોગવતો નથી અને ખાતો જાય ને પછી નિશ્ચય વાણી સાંભળી અને પછી ઉપાય છોડી દે અને સ્વચ્છંદે પ્રવર્તે કોણ ખાય છે ઘણા ઘણા લોકો ઈશ્વર ની વાત સાંભળીને આ પ્રકારની ભાષા, અરે ખાઓ ખાઓ કોણ ખાય છે, આત્મા ક્યાં ખાય છે, તમે તો રોજ ખો છો, આત્મા ખાતો નથી પીતો નથી, બધા ખાય છે તો આત્મા ક્યાં ખાય છે, આ તો જળ ની ક્રિયા છે, આ તો જળ ખાય છે, આ તો જળ માં જાય છે. ઓહો હો હો, તે તો સાધન કરી નાખ્યું, તે તો ઉપાય છોડી નાખ્યો, તો તું સ્વચ્છંદી થઈ ગયો, તું તો નિશ્ચયાભાસી થઈ, સમજાય છે. તો નિશ્ચય રાખી લક્ષમાં, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા હોય, તો નિશ્ચય ને લક્ષમાં રાખીને, નિશ્ચય સ્વરૂપ ને લક્ષમાં રાખીને, દ્રવ્ય પર્યાત્મક સ્વરૂપ ને સમજીને, દ્રવ્ય સ્વભાવ ને સમજીને, એવો સ્વભાવ જેવો છે એવો મારે પર્યાયમાં અનુભવવો છે, એની માટેનો આખો માર્ગ પુરુષાર્થ ઉપાય આપણા ગ્રંથોમાં બતાવ્યો છે. તો આ રીતે આપણે આજે 128, 29, 31 ચાર ગાથા ઉપર સાથે છે વિશેષ હવે આપણે આગળ કરશું. આપણે 2 કે 3 ટર્નમાં આપણો સ્વાધ્યાય પૂરો થશે, પછી આપણે આગળ નિજ નિધિ નિજ મે બતાય યહ અનંત ઉપકાર હૈ इसके लिए दिनवाणी मात वंदना शत बार, वंदना शत बार. अनेकांत में नित्य बोधि में द्वादशा में परम उपकार दिनवाणी मात नो हम भक्तों ना अनंत उपकार समस्त दिनानी धर्मात्माओं नो सत्य सनातन स्वानुभूति में हितराग दिगंबर जैन धर्मनो जय जिनेंद्र.